એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે અમેરિકામાં ધર્મ અને રાજકારણના જે ગૂંચવાયેલા સંબંધો છે તેના પર બહુ બારીકાઈથી નજર નાખે છે.
બિલકુલ. પુસ્તકનું નામ છે ધ કિંગડમ, ધ પાવર એન્ડ ધ ગ્લોરી, અને લેખક છે ટિમ આલ્બર્ટા. આ પુસ્તક ખાસ કરીને અમેરિકન ઇવેન્જેલિકલ ખ્રિસ્તી સમુદાયની વાત કરે છે.
હા, ઇવેન્જેલિકલ એટલે
ખ્રિસ્તી ધર્મનો એક મોટો અને પ્રભાવશાળી પ્રવાહ, ખરું ને?
હા, જે બાઇબલની સત્તા, વ્યક્તિગત ધર્માંતરણ અને ઈસુના સંદેશના પ્રચાર પર ખાસ ભાર મૂકે છે. તો આ પુસ્તક એ સમુદાયની અંદર જે એક મોટો સંકટ ચાલી રહ્યો છે અને રાજકીય શક્તિ સાથેના એના જટિલ સંબંધો પર પ્રકાશ પાડે છે.
અને મને લાગે છે કે આ વાત ખાલી અમેરિકા પૂરતી જ સીમિત નથી, બરાબર ને? આપણે જોઈએ છીએ કે દુનિયામાં ઘણી જગ્યાએ ધર્મ, રાજકારણ અને ક્યારેક તો રાષ્ટ્રવાદનું પણ એક અજબ મિશ્રણ જોવા મળે છે. સાચી વાત છે. આ પુસ્તક સમજવામાં મદદ કરે છે કે કોઈ ધાર્મિક સમુદાય, જેવી શરૂઆત કદાચ બહુ શુદ્ધ આધ્યાત્મિક લક્ષ્યોથી થઈ હોય, એ કેવી રીતે ધીમે ધીમે રાજકીય શક્તિની ખેંચતાણમાં આવીને પોતાના મૂળ સિદ્ધાંતોથી કદાચ દૂર જઈ શકે છે. એટલે પુસ્તક મૂળભૂત રીતે આ ઇવેન્જેલિકલ ચળવળના, શું કહેવાય, આત્મા પર ઊભા થયેલા સવાલો અને સમાજ પર, રાજકારણ પર એના જે વ્યાપક પ્રભાવો પડ્યા છે એને ઉજાગર કરે છે. એટલે આજના સમયમાં આ બહુ જ અગત્યની ચર્ચા છે.
ચોક્કસ. તો શરૂઆત લેખકથી કરીએ. ટિમ આલ્બર્ટા છે કોણ અને આ વિષય પર લખવા માટે એમનો જે દ્રષ્ટિકોણ છે એ શા માટે આટલો ખાસ અને મહત્વનો ગણાય છે?
ટિમ આલ્બર્ટા અમેરિકાના જાણીતા રાજકીય પત્રકાર છે. અત્યારે ધ એટલાન્ટિક માટે લખે છે. પહેલાં પોલિટિકો જેવા મોટા સંસ્થાનમાં મુખ્ય રાજકીય સંવાદદાતા હતા. એમનું આ પહેલાંનું પુસ્તક અમેરિકન કાર્નેજ, એ પણ રિપબ્લિકન પાર્ટીમાં જે મોટા ફેરફારો થયા એના પર બહુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ હતું.
એટલે રાજકારણનો અને પત્રકારત્વનો અનુભવ તો એમનો બહુ પાક્કો છે.
ચોક્કસ. પણ જે વાત એમને આ પુસ્તક ધ કિંગડમ, ધ પાવર એન્ડ ધ ગ્લોરી લખવા માટે ખરેખર, શું કહેવાય, યુનિક બનાવે છે એ એમની પોતાની પૃષ્ઠભૂમિ છે. એ ખાલી અનુભવી પત્રકાર જ નથી, પણ પોતે જ ઇવેન્જેલિકલ ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે. એમના પિતા પાદરી હતા.
આ તો વાતને બહુ જ રસપ્રદ બનાવે છે. મતલબ કે એ કોઈ બહારથી ટીકા નથી કરી રહ્યા, પણ જાણે ઘરના માણસ તરીકે અંદરની વાત કરી રહ્યા છે.
બરાબર. આજ એમની બેવડી ઓળખ, પત્રકાર અને ઇવેન્જેલિકલ, એમને એક અનોખો દૃષ્ટિકોણ આપે છે. એક બાજુ એમની પાસે ઇવેન્જેલિકલ નેતાઓ અને સામાન્ય લોકો સુધી એવી પહોંચ છે જે કદાચ બીજા કોઈ પત્રકાર માટે મુશ્કેલ હોય. એ એમની ભાષા, એમની ચિંતાઓ, એમના વિશ્વને અંદરથી સમજે છે. અને બીજી બાજુ પત્રકાર તરીકેની એમની તાલીમ એમને આ બધી બાબતોનું નિષ્પક્ષ અને પ્રમાણિક વિશ્લેષણ કરવા માટે તૈયાર કરે છે.
એટલે આ પુસ્તક પાછળ ખાલી પ્રોફેશનલ ક્યુરિયોસિટી નથી, પણ કંઈક અંગત કારણો પણ છે એમ લાગે છે.
હા, પુસ્તક વાંચતા એ સ્પષ્ટ દેખાય છે એમાં ખાલી માહિતી નથી, પણ જે ધાર્મિક સમુદાયમાં એ મોટા થયા એના માટેની ઊંડી અંગત પીડા અને ચિંતા પણ દેખાય છે. પુસ્તકની શરૂઆત જ બહુ ભાવુક પ્રસંગથી થાય છે, એમના પિતાના અંતિમ સંસ્કારના પ્રસંગથી, જ્યાં એમને પોતાના જ ધાર્મિક લોકો તરફથી રાજકીય વર્તનનો કડવો અનુભવ થાય છે. આ પુસ્તક જાણે સંઘર્ષનું પ્રતિબિંબ છે.
તમે કહ્યું કે પુસ્તક ઇવેન્જેલિકલ સમુદાયમાં ચાલી રહેલા સંકટની વાત કરે છે, તો આ સંકટનું મૂળ શું છે? પુસ્તકનો મુખ્ય તર્ક, સેન્ટ્રલ આઈડિયા શું છે?
પુસ્તકનો મુખ્ય સૂર, આપણે કહી શકીએ કે એક આકરી ટીકાનો છે. આલ્બર્ટા દલીલ કરે છે કે અમેરિકન ઇવેન્જેલિકલ ખ્રિસ્તી ધર્મ, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય ઉદય પછી, રાજકીય શક્તિ અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે એટલો બધો જોડાઈ ગયો છે કે એ પોતાના મૂળભૂત ખ્રિસ્તી સિદ્ધાંતોથી ભટકી ગયો છે. લેખક માને છે કે રાજકીય પ્રભાવ મેળવવાની લાલચમાં આ ચળવળે પોતાના આત્મા સાથે, શું કહેવાય, સમાધાન કરી લીધું છે.
એટલે કે જે સમુદાયનું ફોકસ ક્યારેક પરલોક અને આધ્યાત્મિક મુક્તિ પર હતું, એ હવે જાણે આ જ દુનિયામાં કલ્ચરલ અને પોલિટિકલ પાવર મેળવવાનું એક સાધન બની ગયું છે.
બરાબર. એ જ મુદ્દો છે. પુસ્તક આ જ સવાલ વારંવાર પૂછે છે. એક ધાર્મિક ચળવળ જે પોતાને દુનિયામાં હોવા છતાં દુનિયાની નહીં માનતી હતી એ કેવી રીતે રાજકારણની ગલીઓમાં એટલી ઊંડી ઉતરી ગઈ કે એની પોતાની આધ્યાત્મિક ઓળખ જ જોખમમાં મુકાઈ ગઈ.
ખરેખર વિચારવા જેવી વાત છે.
આલ્બર્ટા માટે આ ખાલી રાજકીય ભૂલ નથી, પણ એનાથી વધુ ગંભીર એક ધર્મશાસ્ત્રીય સંકટ છે. જાણે કે રાજકીય શક્તિ જ એક નવી મૂર્તિ બની ગઈ હોય જેની પૂજા થઈ રહી છે.
આ પુસ્તક આ મુદ્દો વાચકોને કઈ રીતે સમજાવે છે? એની સફર કેવી છે?
આલ્બર્ટા વાચકોને જાણે એક ટૂર પર લઈ જાય છે આજના ઇવેન્જેલિકલ અમેરિકાની. મોટા ચમકદાર મેઘા ચર્ચથી લઈને જોશીલી રાજકીય રેલીઓ સુધી,
હા,
પછી ધર્મશાસ્ત્ર ભણાવતા સેમિનરીના ક્લાસરૂમ અને છેક વોશિંગ્ટન ડીસીના પાવર સેન્ટર સુધી, એ બધી જગ્યાઓની મુલાકાત કરાવે છે. પોતાના ઇન્ટરવ્યુ અને અનુભવોથી બતાવે છે કે કેવી રીતે કેટલાક નેતાઓએ નમ્રતા, પ્રામાણિકતા, ગરીબો પ્રત્યે કરુણા જેવા ખ્રિસ્તી મૂલ્યોને બાજુ પર મૂકી દીધા.
અને ફોકસ શેના પર ગયું?
ફોકસ ગયું સુપ્રીમ કોર્ટના જજની નિમણૂકો પર, સાંસ્કૃતિક લડાઈઓમાં જીત મેળવવા પર અને રાજકીય સત્તા ટકાવી રાખવા પર. તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે ચર્ચો પક્ષપાતી રાજકીય સંદેશા ફેલાવવાના માધ્યમ બન્યા, કેવી રીતે પાદરીઓની ધાર્મિક સત્તાનો ઉપયોગ ચોક્કસ રાજકીય ઉમેદવારોને સમર્થન આપવા માટે થયો, અને કેવી રીતે ઈસુનો મૂળ સંદેશ ગોસ્પેલ એ રાષ્ટ્રવાદી અને રાજકીય એજન્ડા નીચે દબાઈ ગયો.
તો આ પુસ્તક મુખ્યત્વે કોના માટે લખાયું છે, કોને ધ્યાનમાં રાખીને?
મને લાગે છે કે બે મુખ્ય પ્રકારના વાચકો છે. એક તો ખુદ ઇવેન્જેલિકલ ખ્રિસ્તીઓ, જો કદાચ પુસ્તકમાં વર્ણવેલી પરિસ્થિતિઓને પોતાના સમુદાયોમાં ઓળખી શકશે અને એના પર વિચાર કરવા પ્રેરાશે.
અને બીજા
એવા વાચકો જેઓ ઇવેન્જેલિકલ નથી, પણ અમેરિકાના અને કદાચ વિશ્વના રાજકારણને સમજવા માંગે છે. એ જાણવા માંગે છે કે આટલી મોટી ધાર્મિક ચળવળ જેના કરોડો અનુયાયીઓ છે, એ કેવી રીતે એક એવા રાજકીય નેતા અને રણનીતિઓને આટલા ઉત્સાહથી અપનાવી શકી જે એમના પોતાના જાહેર કરેલા નૈતિક મૂલ્યોથી તદ્દન વિપરીત લાગતા હતા.
હા, એ ટ્રમ્પ પ્રત્યેનું સમર્થન ખરેખર ઘણા માટે કોયડો હતો.
બરાબર. તો પુસ્તકે સમર્થન અને ખ્રિસ્તી રાષ્ટ્રવાદ જેવી ઘટનાઓ પાછળના કારણોની ઊંડી સમજ આપવાનો પ્રયત્ન કરે છે.
ચાલો હવે જરા વધુ ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે આ એક બદલાવ છે, તો એની કોઈ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે? આ ચળવળ હંમેશાથી આવી રાજકીય રીતે સક્રિય નહોતી?
ના, હંમેશાથી નહીં. પુસ્તક સમજાવે છે કે આ એક ક્રમિક બદલાવ છે. પહેલા 20મી સદીના મધ્યમાં ઘણા ઇવેન્જેલિકલ્સ રાજકારણ અને દુનિયાવી સત્તાથી દૂર રહેવામાં માનતા હતા, એને ભ્રષ્ટ કરનારી વસ્તુ ગણતા. પણ ધીમે ધીમે, ખાસ કરીને 1970 અને 80ના દાયકામાં પરિસ્થિતિ બદલાઈ.
શું બદલાયું?
અમેરિકામાં ઘણા સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા, જેમ કે ગર્ભપાતને કાનૂની માન્યતા મળી. આનાથી ઘણા ઇવેન્જેલિકલ્સને લાગ્યું કે ભાઈ, આપણા મૂલ્યો પર હુમલો થઈ રહ્યો છે.
અને ત્યારે જ ધાર્મિક અધિકાર, રિલિજિયસ રાઇટનો ઉદય થયો, ખરું ને?
હા, બરાબર. જેરી ફાલવેલ સિનિયર, પેટ રોબર્ટસન જેવા નેતાઓએ ઇવેન્જેલિકલ્સને રાજકીય રીતે સંગઠિત કરવાનું શરૂ કર્યું. એમણે દલીલ કરી કે ભાઈ, આપણા ધાર્મિક સ્વાતંત્ર્ય અને ખ્રિસ્તી મૂલ્યોના રક્ષણ માટે રાજકારણમાં સક્રિય થવું જરૂરી છે.
એટલે પેલી દુનિયામાં પણ દુનિયાના નહીં વાળી વાત બદલાઈ ગઈ.
હા, એ વિચારધારા બદલાઈને દુનિયામાં સક્રિય રીતે રાજકીય શક્તિ મેળવીને તેને બદલવાની થઈ ગઈ. આ એક મોટો ફેરફાર હતો જેણે ભવિષ્યની રાજકીય સક્રિયતા માટે, શું કહેવાય, પાયો નાખ્યો.
અને આ બદલાવની પરાકાષ્ઠા એટલે ડોનાલ્ડ ટ્રમ્પને મળેલું જબરદસ્ત ઇવેન્જેલિકલ સમર્થન, જેના પર પુસ્તક ઘણું ફોકસ કરે છે. આ ખરેખર આશ્ચર્યજનક હતું ઘણા લોકો માટે, કારણ કે ટ્રમ્પનું અંગત જીવન અને જાહેર વર્તન ઇવેન્જેલિકલ્સના પરંપરાગત નૈતિક ધોરણોથી બહુ અલગ હતું. તો પુસ્તક આના કારણો શું દર્શાવે છે?
આલ્બર્ટા આ મુદ્દે બહુ ઊંડા ઉતરે છે, પડદા પાછળની ઘણી વાતો સામે લાવે છે. એમણે ઘણા ઇવેન્જેલિકલ નેતાઓ સાથે વાત કરી કે ભાઈ, તમે આ સમર્થનને કેવી રીતે યોગ્ય ઠરાવ્યું? પુસ્તક દર્શાવે છે કે આ માટે બહુ બધી, શું કહેવાય, ધર્મશાસ્ત્રીય અને નૈતિક કસરતો કરવામાં આવી.
કેવી કસરતો? દાખલા તરીકે?
જેમ કે એક સામાન્ય દલીલ હતી કે ટ્રમ્પ ઈશ્વરનું અપૂર્ણ પાત્ર છે. મતલબ કે ભલે એ પોતે પરફેક્ટ ન હોય, પણ ભગવાન પોતાના હેતુ પૂરા કરવા એનો ઉપયોગ કરી શકે છે. બીજી દલીલ હતી બે ખરાબમાંથી ઓછું ખરાબ પસંદ કરવાની. કેટલાક નેતાઓએ તો ટ્રમ્પને ખ્રિસ્તીઓના બોડીગાર્ડ તરીકે રજૂ કર્યા, જે તેમને સાંસ્કૃતિક હુમલાઓથી બચાવશે.
અને પેલું રાજા સાયરસનું ઉદાહરણ પણ વપરાયું હતું ને?
હા, એ બહુ વપરાયું. સાયરસ એક મૂર્તિપૂજક પર્શિયન રાજા હતો, પણ બાઇબલ મુજબ ઈશ્વરે તેનો ઉપયોગ ઇઝરાયેલીઓને બચાવવા કર્યો હતો. તો એ જ તર્ક ટ્રમ્પ માટે વપરાયો કે ભલે તે આપણામાંથી ન હોય, પણ ઈશ્વર તેનો ઉપયોગ આપણા ભલા માટે કરી શકે છે.
એટલે આ એક પ્રકારનો શું કહેવાય, વ્યવહારિક સોદો હતો કે અમે તમને મત આપીએ, બદલામાં તમે અમને રૂઢિચુસ્ત જજ, ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ અને કલ્ચર વોરમાં અમારો સાથ આપો.
પુસ્તકનો સારાંશ એ જ દિશામાં ઇશારો કરે છે. આ સોદાબાજીમાં લેખક મુજબ ચારિત્ર્ય, નૈતિકતા, નમ્રતા જેવા પરંપરાગત ખ્રિસ્તી ગુણોનું મહત્ત્વ ઘટી ગયું. એને નવી રીતે વ્યાખ્યાયિત કરાયા. મુખ્ય ધ્યાન વ્યક્તિગત પવિત્રતા કે સેવાથી હટીને રાજકીય શક્તિ અને સાંસ્કૃતિક યુદ્ધ જીતવા પર આવી ગયું. આ બહુ મોટો ફેરફાર હતો.
આપણે નેતાઓ અને મોટી ચળવળની વાત કરી, પણ આ બધું સામાન્ય લોકોના લેવલ પર એમના ચર્ચમાં કેવી રીતે દેખાયું?
હા, બિલકુલ. પુસ્તકનો એક મોટો હિસ્સો એ જ દર્શાવે છે કે આ પોલિટિસાઇઝેશનની અસર સ્થાનિક ચર્ચ અને સમુદાયો પર કેટલી ઊંડી પડી. લેખક વર્ણવે છે કે કેવી રીતે ઘણા ચર્ચ જાણે પોલિટિકલ અખાડા બની ગયા.
એટલે રવિવારની સભામાં પણ રાજકારણ?
હા, રવિવારની પ્રાર્થના સભામાં રાજકીય ભાષણો થવા લાગ્યા. પાદરીઓ ખુલ્લેઆમ પક્ષપાતી વાતો કરવા લાગ્યા. અમુક ઉમેદવારોને મત આપવા દબાણ કરવા લાગ્યા.
શું એવા ઉદાહરણો છે કે આના લીધે વિભાજન થયું હોય, મતભેદ થયા હોય?
ચોક્કસ. આલ્બર્ટા એવા કિસ્સા ટાંકે છે જ્યાં રાજકીય મતભેદને કારણે વર્ષો જૂના મિત્રો છૂટા પડી ગયા, પરિવારોમાં તિરાડ પડી, ચર્ચના સભ્યો વચ્ચે ઝઘડા થયા, સમુદાયો તૂટી ગયા.
અરે રે,
એવા પાદરીઓ હતા જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા કારણ કે એમને ટ્રમ્પને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો અથવા તો ચર્ચના અધિકૃત રાજકીય વલણથી અલગ મત વ્યક્ત કર્યો. કેટલાક કિસ્સામાં જો કોઈ સભ્ય ખોટી પાર્ટીને મત આપે તો ચર્ચ એના પર શિસ્તભંગના પગલાં લેવાની ધમકી પણ આપતું હતું. પ્રાર્થના અને ઉપાસનાના સ્થળો જાણે રાજકીય સંદેશા ફેલાવવાના મંચ બની ગયા.
અને પછી કોવિડ, જ્યોર્જ ફ્લોઇડ પછીના વંશીય ન્યાયના વિરોધ પ્રદર્શનો અને પેલી કોન્સ્પિરસી થિયરીઓ, આ બધાએ તો પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી હશે, નહીં?
બિલકુલ. પુસ્તક દર્શાવે છે કે આ ઘટનાઓ ખાલી ઉપરછલ્લા મતભેદ નહોતા. એ તો ઇવેન્જેલિકલ સમુદાયમાં સત્ય શું છે, સત્તા કોની પાસે છે, કોના પર વિશ્વાસ કરવો, એ બધા મુદ્દે ઊંડા પાયાના વિભાજનના લક્ષણો હતા.
કોવિડ વખતે શું થયું?
દાખલા તરીકે,
કોવિડ વખતે માસ્ક પહેરવા કે લોકડાઉન જેવા જાહેર આરોગ્યના પગલાંને ઘણા ઇવેન્જેલિકલ્સે સરકારી જુલુમ અને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલા તરીકે જોયા. વૈજ્ઞાનિક સલાહ અને સરકારી માર્ગદર્શિકા સામે બહુ અવિશ્વાસ જોવા મળ્યો. જાણે વિજ્ઞાન વિરુદ્ધ શ્રદ્ધા અને વ્યક્તિગત સ્વતંત્રતા વિરુદ્ધ સરકારી નિયંત્રણનો સંઘર્ષ બની ગયો.
અને વંશીય ન્યાયના મુદ્દે,
જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ પછી જે વંશીય ન્યાય માટે આંદોલન થયું, એણે અમેરિકાના મુખ્યત્વે શ્વેત ઇવેન્જેલિકલ ચર્ચમાં જે ઊંડા અને ઘણીવાર સ્વીકારવામાં ન આવતા વંશીય વિભાજન હતા એને સપાટી પર લાવી દીધા.
એટલે એ મુદ્દે પણ મતભેદ થયા. હા, જ્યારે કેટલાક લોકોએ પ્રણાલીગત જાતિવાદ જેવા મુશ્કેલ મુદ્દા પર વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એમને વોકિઝમ ફેલાવવાના કે ક્રિટિકલ રીસ થિયરીને પ્રોત્સાહન આપવાના આરોપોનો સામનો કરવો પડ્યો.
આ મુદ્દે ચર્ચાઓમાં બહુ ઉગ્ર મતભેદો ઊભા થયા.
અને પેલી ષડયંત્ર સિદ્ધાંતોની વાત, ચૂંટણીમાં છેતરપિંડીના દાવા અને એ બધું.
હા, પુસ્તક નોંધે છે કે 2020ની ચૂંટણીમાં મોટા પાયે છેતરપિંડી થઈ હોવાના ખોટા દાવાઓ અને ક્યુએનઓન જેવા વિચિત્ર પાયાવિહોણા ષડયંત્ર સિદ્ધાંતો એને ઘણા ઇવેન્જેલિકલ વર્તુળોમાં સહેલાઈથી સ્વીકાર મળી ગયો. આ વાતો ઘણીવાર કેટલાક પાદરીઓ, ખ્રિસ્તી મીડિયા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા ફેલાવવામાં આવી.
January 6, 2021ના રોજ યુએસ કેપિટોલ પર થયેલા હુમલા પ્રત્યેનું ઇવેન્જેલિકલ પ્રતિભાવ પણ આ જ બતાવે છે. શરૂઆતમાં થોડી નિંદા થઈ, પણ પછી ઘણાએ એને વાજબી ઠેરાવવાનો કે એનું મહત્ત્વ ઓછું કરવાનો પ્રયાસ કર્યો. આલ્બર્ટા અને રાજકીય મૂર્તિપૂજાના પરિણામે આવેલું સત્યનું સંકટ કહે છે.
આ બધી ગૂંચવણ અને વિભાજનની કિંમત શું ચૂકવવી પડી? કોઈએ આનો વિરોધ ન કર્યો? જે લોકો સહમત નહોતા.
કિંમત તો બહુ મોટી ચૂકવાઈ રહી છે એમ પુસ્તક દલીલ કરે છે. ચર્ચમાં લોકોની હાજરી ઘટી રહી છે, ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં ઇવેન્જેલિકલ ચર્ચ છોડી રહ્યા છે. જે લોકો ખ્રિસ્તી નથી એમના મનમાં આ ચળવળની છબી બહુ જ નકારાત્મક બની ગઈ છે. લેખક કહે છે કે આ રાજકીય જોડાણે ચર્ચના મૂળ ધાર્મિક સંદેશ ફેલાવવાના મિશનને જ નબળું પાડી દીધું છે.
અને વિરોધ કરનારાઓનું શું થયું જેઓ આ રાજકીય રંગઢંગ સાથે સહમત નહોતા?
પુસ્તકમાં આવા ઘણા લોકોની શું કહેવાય હૃદયસ્પર્શી વાર્તાઓ છે. એવા પાદરીઓ જેમણે ખ્રિસ્તી રાષ્ટ્રવાદ સામે અવાજ ઉઠાવ્યો અથવા કોવિડ વખતે માસ્ક પહેરવાની સલાહ આપી કે 2020ની ચૂંટણીના પરિણામને સ્વીકારવાની વાત કરી અને પરિણામે એમને નોકરી ગુમાવવી પડી, પોતાના સમુદાયમાંથી બહિષ્કાર સહન કરવો પડ્યો.
બાપરે.
એવા પ્રોફેસરો હતા જેમને સેમિનરીમાંથી કાઢી મૂક્યા કારણ કે એમણે ચળવળની રાજકીય દિશાની ટીકા કરી. અને લાખો સામાન્ય વિશ્વાસીઓ હતા જેઓ આ રાજકીય માહોલથી એટલા નિરાશ થયા કે એમણે પોતાના ઘર જેવા ચર્ચ છોડી દીધા અને એક વધુ સાચા પ્રેમ અને સેવા પર કેન્દ્રિત ખ્રિસ્તી સમુદાયની શોધ શરૂ કરી.
આ સાંભળીને ખ્યાલ આવે છે કે આ ખાલી આંકડા કે સિદ્ધાંતોની વાત નથી, આ તો વાસ્તવિક લોકો, એમના સંબંધો, એમના સમુદાયો પર પડેલી ઊંડી અસરની વાત છે.
બિલકુલ. આલ્બર્ટા આ વિરોધ કરનારાઓ માટે ધ રેમનન્ટ એટલે કે અવશેષ શબ્દ વાપરે છે. આ એવા લોકો છે જેઓ આ રાજકીય અને રાષ્ટ્રવાદી પ્રવાહ સામે ટકી રહ્યા છે અને પક્ષપાતી રાજકારણથી મુક્ત ઈસુના મૂળ ઉપદેશો જેમ કે પ્રેમ, સેવા, નમ્રતા, ક્ષમા, ન્યાય પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરતા ચર્ચનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જો આપણે પુસ્તકના મુખ્ય વિષયો કે સંદેશાઓને ટૂંકમાં તારવીએ તો કયા મુદ્દાઓ સૌથી મહત્વના ગણાય?
મને લાગે છે કે સૌથી કેન્દ્રીય વિષય છે રાજકીય શક્તિની મૂર્તિ પૂજા. પુસ્તક ભારપૂર્વક કહે છે કે ઇવેન્જેલિકલ ચળવળનો એક મોટા વર્ગે રાજકીય પક્ષ, રાજકીય નેતા અને રાષ્ટ્રને એટલું બધું મહત્વ આપી દીધું કે જાણે એ ભગવાનનું સ્થાન લઈ રહ્યા હોય.
આધુનિક મૂર્તિ પૂજા જેવું.
હા, એ જ. જ્યાં ધરતી પરનું રાજ્ય અને શક્તિ મેળવવાની લાલચમાં ઈશ્વરની મહિમાને ભૂલી જવાય છે. આ નવી મૂર્તિ સંપૂર્ણ વફાદારી માંગે છે અને પોતાના વિરોધીઓને દુશ્મન તરીકે ચિત્રે છે.
બીજો કયો મુખ્ય સંદેશ છે?
બીજો મુખ્ય સંદેશ છે ભય એ પ્રેરક બળ. પુસ્તક દલીલ કરે છે કે આધુનિક ઇવેન્જેલિકલ રાજકીય સક્રિયતા પાછળ ખ્રિસ્તી આશા, પ્રેમ કે આત્મવિશ્વાસ નથી, પણ ઊંડો ડર છે.
કેવો ડર?
સાંસ્કૃતિક વર્ચસ્વ ગુમાવવાનો ડર, બિનસાંપ્રદાયિક સમાજ દ્વારા અત્યાચાર થવાનો ડર, વસ્તી વિષયક ફેરફારોનો ડર, અપ્રસ્તુત બની જવાનો ડર. અને આ ડરનો ઉપયોગ રાજકીય નેતાઓ અને મીડિયાએ બહુ જ કુશળતાપૂર્વક એક શક્તિશાળી વોટિંગ બ્લોકને એકત્રિત કરવા અને ઉત્તેજિત કરવા માટે કર્યો છે.
પુસ્તકમાં ખ્રિસ્તી રાષ્ટ્રવાદની પણ ઘણી વાત છે, નહીં?
હા. ત્રીજો મહત્વનો વિષય છે ક્રોસ અને ધ્વજનું જોખમી જોડાણ, એટલે કે ખ્રિસ્તી રાષ્ટ્રવાદનો ઉદય. આ વિચારધારા અમેરિકન ઓળખને ખ્રિસ્તી ઓળખ સાથે ભેળવી દે છે. પુસ્તક બતાવે છે કે કેવી રીતે ઘણા ચર્ચોમાં દેશભક્તિના પ્રતીકો જેમ કે અમેરિકન ધ્વજ અને ખ્રિસ્તી પ્રતીકો જેમ કે ક્રોસ એકબીજા સાથે એટલા ગૂંથાઈ ગયા છે,
જાણે બંને એક જ હોય.
હા, જાણે સારો ખ્રિસ્તી બનવા માટે એક ચોક્કસ પ્રકારનો રાષ્ટ્રવાદી અમેરિકન બનવું ફરજિયાત હોય. આ ખ્રિસ્તી ધર્મ જેવા વૈશ્વિક વિશ્વાસને એક સંકુચિત રાષ્ટ્રવાદી રાજકીય પ્રોજેક્ટમાં ફેરવી નાખે છે.
અને સત્યના સંકટ વિશે શું તમે ઉલ્લેખ કર્યો હતો?
ચોથો મુદ્દો છે સત્ય અને સત્તાનું સંકટ. પુસ્તક દર્શાવે છે કે ઇવેન્જેલિકલ સમુદાયમાં જ્ઞાન ક્યાંથી મેળવવું, કોના પર વિશ્વાસ કરવો એ બાબતે મોટો ભંગાણ સર્જાયો છે. ઘણા લોકોએ પરંપરાગત સત્તા સ્ત્રોતો, પાદરીઓ, ધર્મશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પત્રકારો, સરકારી સંસ્થાઓ પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે.
તો પછી એ લોકો કોના પર વિશ્વાસ કરે છે?
એમની જગ્યાએ તેઓ જમણેરી મીડિયા, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ અને અનામી ઓનલાઈન પ્રબોધકો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છે. આનાથી એક એવું ઇકોસિસ્ટમ બન્યું છે જ્યાં ખોટી માહિતી અને ષડયંત્ર સિદ્ધાંતો સહેલાઈથી ફેલાય છે અને વાસ્તવિકતા શું છે એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. અને આ બધાનું અંતિમ પરિણામ, પાંચમો મુખ્ય સંદેશ છે જાહેર સાક્ષીનું નુકસાન. લેખક મુજબ આ રાજકીય જોડાણે ચર્ચના મૂળ કાર્યને ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને ક્ષમાના સંદેશના સાક્ષી બનવાનું ભારે નુકસાન પહોંચાડ્યું છે.
કેવી રીતે?
જ્યારે ચર્ચની ઓળખ ગુસ્સો, ન્યાયનો ડોળ અને રાજકીય લડાઈઓ સાથે જોડાઈ જાય ત્યારે એ લાખો લોકોને પોતાનાથી દૂર કરી દે છે જેઓ કદાચ એના આધ્યાત્મિક સંદેશ તરફ આકર્ષાઈ શક્યા હોત.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો કે વાક્યો હશે જે ખાસ યાદ રહી જાય, જે આખી વાતનો સારાંશ આપે, એવા કેટલાક નોંધપાત્ર વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, જે આપણે ચર્ચ્યો, રાજકીય શક્તિનું સોનેરી વાછરડું બનાવવું. બાઇબલની પેલી વાર્તાની જેમ અહીં પણ જાણે રાજકીય શક્તિની એ પૂજા થઈ રહી છે. આ સીધી મૂર્તિપૂજાની ચેતવણી છે.
બીજો એક વિચાર મને બહુ ગમ્યો. ચર્ચ રાષ્ટ્રના અંતરાત્મા બનવાને બદલે રાજકીય ચળવળનો ચેપ્લેન બની ગયું છે. આનો અર્થ શું થાય, જરા સમજાવશો?
આનો અર્થ એ છે કે ચર્ચે સત્તાને સત્ય કહેવાની, નૈતિક માર્ગદર્શન આપવાની, અન્યાય સામે અવાજ ઉઠાવવાની, જે અંતરાત્માનું કામ છે, પોતાની ભૂમિકા ગુમાવી દીધી છે. એના બદલે એ ખાલી પ્રવર્તમાન રાજકીય સત્તાને આશીર્વાદ આપનાર અને યોગ્ય ઠેરવનાર ચેપ્લેન જેવું બની ગયું છે. એણે પોતાની ભવિષ્યવાણીની પ્રોફેટિક વોઇસ ગુમાવી દીધી છે. ત્રીજો નોંધપાત્ર વિચાર 2016ની ચૂંટણીના સંદર્ભમાં છે. ઘણા ઇવેન્જેલિકલ્સે કહ્યું કે તેઓ પાદરી ઇન ચીફ નથી શોધી રહ્યા, પણ બોડીગાર્ડ શોધી રહ્યા છે. આ શું બતાવે છે?
હા, આ બતાવે છે કે એમની પસંદગી ધાર્મિક કે નૈતિક નેતૃત્વ પર આધારિત નહોતી, પણ ડર પર આધારિત હતી. એ કોઈ એવા નેતાને શોધી રહ્યા હતા જેમને બદલાતા સમાજ સામે રક્ષણ આપે, ભલે એ નેતાના પોતાના મૂલ્યો એમના ધાર્મિક સિદ્ધાંતો સાથે મેળ ન ખાતા હોય. આ ફરીથી પેલી ભય અને સોદાબાજીની રાજનીતિ તરફ ઇશારો કરે છે.
ચોથો વિચાર જે આપણે ચર્ચ્યો તે ધ્વજ અને ક્રોસના જોખમી જોડાણનો. જ્યારે રાષ્ટ્રભક્તિ અને ધાર્મિક શ્રદ્ધા એટલા ભળી જાય કે ભેદ કરવો મુશ્કેલ બને, ત્યારે તે ધર્મને સંકુચિત બનાવે છે અને રાષ્ટ્રવાદને ધર્મનો ઓપ આપી દે છે.
અને છેલ્લે પાંચમો વિચાર ગોસ્પેલ સંસ્કૃતિ યુદ્ધના એજન્ડા માટે માત્ર એક ફૂટનોટ બની ગયો. આનો મતલબ શું?
આનો મતલબ એ કે ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પ્રેમ, ક્ષમા, સેવા, નમ્રતા એ ગૌણ બની ગયા. મુખ્ય ફોકસ રાજકીય અને સાંસ્કૃતિક લડાઈઓ જીતવા પર આવી ગયું અને ગોસ્પેલનો ઉપયોગ ખાલી એ લડાઈઓને યોગ્ય ઠેરવવા માટે એક સાધન તરીકે થવા લાગ્યો. પ્રાથમિકતાઓ જાણે ઉલટાઈ ગઈ.
આ પુસ્તક ભલે અમેરિકન સંદર્ભમાં લખાયું હોય, પણ એના પાઠ આપણે આપણા જીવનમાં, આપણા સમાજમાં કેવી રીતે લાગુ પાડી શકીએ? કોઈ વિશ્વાસુ સમુદાયમાં રહેતી વ્યક્તિ માટે આમાંથી શું શીખવા મળે?
જે લોકો કોઈ પણ ધાર્મિક સમુદાયનો ભાગ છે, તેમના માટે આ પુસ્તક એક પ્રકારની, શું કહેવાય, ચેતવણી છે. પોતાના નેતાઓ અને સમુદાયમાંથી આવતા સંદેશાઓનું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરવા પ્રોત્સાહિત કરે છે.
હા, આંખ બંધ કરીને સ્વીકારી ન લેવું.
બરાબર. રાષ્ટ્રવાદ અને દેશભક્તિ વચ્ચે, શ્રદ્ધા અને રાજકીય વિચારધારા વચ્ચેનો ભેદ સમજવો કેટલો જરૂરી છે તે શીખવે છે. જો કોઈના પરિવારમાં કે સમુદાયમાં રાજકારણને લઈને વિભાજન હોય, તો આ પુસ્તક એ સંઘર્ષના મૂળ કારણોને સમજવામાં મદદ કરી શકે છે. અને સૌથી મહત્વનું એ યાદ અપાવે છે કે કોઈ પણ રાજકીય વફાદારી કરતા પોતાની શ્રદ્ધાના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને હંમેશા ઉપર રાખવા જોઈએ.
અને નેતાઓ માટે પછી, એ ધાર્મિક હોય, સામાજિક હોય કે રાજકીય, શું બોધપાઠ છે આમાંથી?
નેતાઓ માટે સ્પષ્ટ ચેતવણી છે, પોતાની આધ્યાત્મિક કે નૈતિક સત્તાને પક્ષપાતી રાજકારણ સાથે ભેળવી દેવાના ગંભીર જોખમો છે. આમ કરવાથી સંસ્થાની વિશ્વસનીયતા, એની અખંડિતતા જોખમાય છે. સત્ય બોલવા અને સમાજને સાચી દિશા બતાવવા માટે ક્યારેક સત્તા અને રાજકારણથી થોડું અંતર જાળવવું જરૂરી બની જાય છે.
જે લોકો ઇવેન્જેલિકલ નથી અથવા તો ધાર્મિક જ નથી, એમના માટે પણ આ પુસ્તક ઉપયોગી થઈ શકે?
હા, ચોક્કસ. કારણ કે તે આપણને સમજવામાં મદદ કરે છે કે મોટા સમુદાયો કેવી રીતે વિચારે છે, એમની પ્રેરણાઓ શું હોય છે, એમના ડર શું હોય છે. આ સમજ વધુ સારા સંવાદ માટે જરૂરી છે.
અને કદાચ વ્યાપક સ્તરે પણ કંઈક શીખવા મળે.
હા, આ પુસ્તક ખાલી અમેરિકા કે ખ્રિસ્તી ધર્મ વિશે નથી, એ કોઈ પણ સમાજ માટે એક સાર્વત્રિક પાઠ ધરાવે છે. જ્યારે પણ ધર્મ અને રાજકીય શક્તિ એકબીજા સાથે વધુ પડતા ભળી જાય છે, ત્યારે બંને ભ્રષ્ટ થવાનું જોખમ રહે છે. શ્રદ્ધાની શુદ્ધતા જાળવવા માટે સંસ્થાકીય અને વ્યક્તિગત સ્તરે વિવેકબુદ્ધિ અને અંતર રાખવું મહત્વનું છે. અને હા, એ આપણને માહિતીના સ્ત્રોતો પ્રત્યે સજાગ રહેવા અને એક જ પ્રકારના વિચારોના, શું કહેવાય, ઇકો ચેમ્બરમાં ફસાઈ જવાથી બચવા પણ શીખવે છે.
આ સમગ્ર ચર્ચા પછી મારા માટે એક વાત જે ખરેખર ઉભરી આવે છે તે એ છે કે આ મુદ્દો કેટલો જટિલ અને વ્યક્તિગત સ્તરે કેટલું પીડાદાયક છે. જે લોકો આ પ્રવાહ સામે લડી રહ્યા છે, જેમનો ઉલ્લેખ ધ રેમનન્ટ તરીકે થયો, એમની વાર્તાઓ અને એમણે જે કિંમત ચૂકવી છે એ ખરેખર વિચારવા જેવી છે.
તેની લાગણીઓનો ઉપયોગ કરીને મોટા સમુદાયોને ગેરમાર્ગે દોરી શકાય છે એ પણ શું કહેવાય ચિંતાજનક છે. આ ખરેખર નૈતિક સ્પષ્ટતા અને સંસ્થાકીય સ્વતંત્રતા જાળવવાના મહત્વ પર ભાર મૂકે છે, પછી ભલે તે ગમે તે ક્ષેત્ર હોય.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આપણે મૂકી શકીએ. આ પુસ્તક ભલે અમેરિકાના ઇવેન્જેલિકલ ખ્રિસ્તીઓના ચોક્કસ સંદર્ભમાં હોય, પણ શું આપણે આપણા પોતાના સમાજમાં આપણી આસપાસ ક્યારેય જોયું છે કે કેવી રીતે સત્તાની લાલસા, કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સાથેનું આંધળું જોડાણ અથવા સમૂહનો ડર, કોઈ પણ મૂલ્ય આધારિત જૂથ, પછી એ ધાર્મિક હોય, સામાજિક હોય કે સાંસ્કૃતિક, એના મૂળભૂત ઉદ્દેશો અને સિદ્ધાંતોને નુકસાન પહોંચાડી શકે છે? આ પ્રશ્ન પર વિચાર કરવો કદાચ આપણને સૌને ઉપયોગી થઈ શકે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.